હવે આપણી સ્થિતિ જોઈએ અને એમાં આપણને એક માર્ગદર્શક જોશે. પરમકૃપાઓ દેવ આપણા જીવનમાં જોશે, સદગુરુ દેવ આપણા જીવનમાં જોશે, એની જે વાત છે એ હવે આપણે આ નેક્સ્ટ સેક્શનમાં જોઈએ. આપણે જોયું તું, સ્ટાર્ટ કર્યું ત્યારે તૃષ્ણાઓ છે, કેમ છે? અજ્ઞાનરૂપી ગર્ભમાંથી નીકળે છે અજ્ઞાન, તૃષ્ણાઓ. તૃષ્ણા જાગે એટલે શું થાય છે? વ્યાકુળતા જાગે છે, આશા અને નિરાશા. તૃષ્ણા જાગી એટલે કાં તો આશા કાં તો નિરાશા હોય. આશા જાગે એટલે હૃદય એકદમ ખીલી જાય, નિરાશા થાય એટલે હૃદય મુરઝાઈ જાય. તરત આપણે કહીશું કે કોણ કારણ છે આનું, તમારી તમારી હૃદયને ખીલવાનું કે હૃદયને પેલો વ્યક્તિ કે પેલી વસ્તુ. ત્યારે સાહેબજીએ કીધું કે પેલી વ્યક્તિમાં તાકાત જ નથી તમને સુખી કે દુઃખી કરવાની. એ વ્યક્તિ પ્રત્યેનું જે મમત્વ છે, એનું જે એના પ્રત્યેનું જે રાગ છે, એમાંથી જે આશા ઉત્પન્ન થાય છે. અને જો આશા હશે આવી, પર પ્રત્યે અપેક્ષાઓ હશે, તો દરેક ક્ષેત્રમાં અને દરેક કાળમાં દુઃખી થવાનું બનશે જ. જ્યારે આપણે ભૂલ કરીએ છીએ ને, ત્યારે આપણા અંતકરણમાં કંઈક ખટકે છે, ખૂંચે છે આપણને. ભૂલ કરે તો ખૂંચે, ખટકે. દરેક વખતે આપણે નિરાશામાં જઈએ છીએ ભૂલ કર્યા પછી, અને આપણી શ્રદ્ધા તૂટી રહી છે. જો આપણે અજ્ઞાની રહ્યા ને, તો કોઈ પણ ક્ષેત્રમાં જશું, ઇવન ધરમપુર, દુઃખી બનશું. કીધું ને, આશા તૃષ્ણા, આશા અપેક્ષા, દુઃખી. અને જો જાગ્રત થયા તો દુનિયાના કોઈ પણ ખૂણે હસું આપણે, આપણે સુખી રહેશું. અને આ આપણી જે જીવન યાત્રા છે એમાં આપણે કેવા છે? હારેલા થાકેલા યાત્રિક. કોક જોશે કે જે આપણા અંદરમાં આશાનો દીપક, શ્રદ્ધાનો દીપક જગાડે. અને એટલે જ કોકની જરૂર પડશે, કોકના મદદની જરૂર પડશે. સેના માટે? તો આપણે જે ઊંડી મોહ નિદ્રામાં સૂતા છે, ધ ડીપ સ્પિરિચ્યુઅલ સ્લમ્બરમાંથી આપણને જગાડવા માટે, ડીપ મેટાફિઝિકલ સ્લમ્બર. તો મોહ નિદ્રામાંથી જાગવું છે આપણે, હા કે ના? તો આ કાર્ય આપણને જગાડવાનું કોણ કરશે? આત્મજ્ઞાની પુરુષો, સદગુરુ. જે જાગેલા છે એ જગાડવાનું કાર્ય કરી શકશે. જો કોઈ વ્યક્તિ સૂતેલો હોય તો મને જગાડી કેવી રીતે શકે? એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે કે મારે જો જાગવું હોય તો મને કોઈક જાગેલો જોશે. મોહ નિદ્રામાં અજ્ઞાનતાના કારણે આપણે શું છે, આપણે બેભાન થઈ ગયા છે. અને એટલે જ સેના પ્રત્યે આપણે બેભાન છે? આપણા ઉચ્ચ ધ્યેય, સાચો ધ્યેય જે હોવો જોઈએ તેના પ્રત્યે આપણે બેભાન છે. અને અહીં આપણને સદગુરુદેવની અપૂર્વ વાણી, એમના એમની મુદ્રા, એમના વચનામૃત આપણને માર્ગદર્શન આપે છે. અને આવી રીતે જ્ઞાની પુરુષોએ અનેક આત્માઓનું કલ્યાણ કર્યું છે. તો કેવા છે આ પરમકૃપાઓ દેવ? કેવા છે કે જાગ્યા છે. કોણ જાગે છે? જે પરિભ્રમણથી થાક્યા હોય, જે જન્મમરણથી થાક્યા હોય, તે જાગે છે. અને શું કરે છે જાગીને? શું એનું ફળ પ્રાપ્ત થાય છે? તો કે પરિભ્રમણનો અને જન્મ જરા મરણનો અંત આવે છે. માત્ર એ પોતાનો જન્મ જરા મરણનો અંત કરે છે એટલું જ નહીં, પરિભ્રમણનો અંત કરે છે એટલું જ નહીં, પણ બીજા માટે પ્રેરણારૂપ બની જાય છે. એટલે એમને શેની ઉપમા આપી છે ખબર છે? લાઇટ હાઉસની, દીવાદાંડી. જો એમને જોઈ અને આપણને એમ થાય તુમસા જીવન હો મેરા, એટલે એક દીવાદાંડી બને છે કે મારે મારું જીવન કઈ રીતે. એટલે જ કીધું છે કે જાગવું એક કળા છે, જાગવું એક કળા છે, અને એવા ઘણા કુશળ ઘડવૈયા છે જે આપણને આ કળા શીખવાડી શકે. જે જાગ્યા છે, પરિભ્રમણનો અંત લાવ્યા છે, બીજા માટે દીવાદાંડી રૂપ છે, માત્ર પ્રેરણા સ્ત્રોત નથી પણ માર્ગદર્શન પણ આપી શકે છે, એવા કોણ છે? તો કે એવા પરમ કરુણાળુ, પરમ ઉપકારી, વિરલ દિવ્ય આત્મા, પરમ જ્ઞાન અવતાર અને યુગ પુરુષ એવા પરમ કૃપાઓ દેવ શ્રીમદ રાજચંદ્રજી આપણા જીવનમાં આવ્યા છે. વિરલ ઘડવાયો ઘડવાયોમાં એક અનોખું, સૌથી પૂજ્ય પાવન સદગુરુદેવ જો કોઈ જગતે જોયું હોય, જે સદાને માટે હૃદયમાં સ્થાન ધરાવતા હોય, એવા પરમકૃપાઓ દેવ આપણને પ્રાપ્ત થયા. પરમકૃપાઓ દેવનું જીવન જોઈએ, કીધું ને દીવાદાંડી રૂપ છે, એમનું આપણે જીવન જોઈએ તો શું છે એમનું જીવન? તો કે અધ્યાત્મની અખંડ સાધનાવાળું આખું આપણે જીવન જોઈએ તો, અને સતત આત્માનું સંધાન, આત્મસ્થિરતા એવું જીવન, અનાસક્ત જીવન, કોઈ મમત્વ નહીં, નહીં એમને નામ પ્રત્યે મમત્વ હતું, નહીં કોઈ વસ્તુ માટે કે નહીં કોઈ અધિકાર માટે. એ તો આપણે રાજકથામાં આખું કેટલું સુંદર સાહેબજીએ એમની દશા અને એમની એમના જીવન વિશે આપણે જોયું. કેવું વૈરાગી જીવન, એવું વૈરાગી જીવન કે દેહ પ્રત્યે પણ આસક્તિ નહીં, સતત અને અવિરતપણે આત્મામાં લીન રહેતા હતા. આવી અદ્ભુત ઉચ્ચ અંતરંગ આત્મદશા તેઓ ધરાવતા હતા, અને એ દશા એમની કૃતિઓમાં, એમના વચનોમાં ઝળકે છે, અને એટલે જ એ વચનો કેવા છે, અમૃત સમાન છે, તેથી એમને શું કહેવાય છે, વચનામૃત. આવા એમની કૃતિ, આવી એમની કૃતિઓ અને વચનામૃતો જે અધ્યાત્મથી ભરેલા છે, એક મુમુક્ષુ જીવ માટે અત્યંત ઉપકારી છે કે જેમનો લક્ષ્ય શું છે, આત્મજ્ઞાન પામવું. પરમકૃપાઓ દેવ એક એવા એનલાઇટન્ડ સોલ, આત્મજ્ઞાની પુરુષ કે જેઓ અનેક આત્માઓને મોક્ષ માર્ગે દોર્યા, અને માત્ર મોક્ષ માર્ગે દોર્યા નહીં, આત્માની દિવ્ય અનુભૂતિ પણ કરાવી. એટલે શું કરે છે, માત્ર સમજાવે છે અને દોરે છે એટલું નહીં, એ મોક્ષ માર્ગ પર આપણને ચલાવી અને આપણને ત્યાં પહોંચાડે પણ છે. શું કર્યું છે પરમકૃપાઓ દેવ? તીર્થંકર ભગવંતોએ જે પ્રરૂપણા કરી છે તેનો જ તેઓ શ્રીએ ઉપદેશ આપ્યો છે આપણને, અને અંતરમાં એવી નિષ્કારણ કરુણા કે નિષ્કારણ કરુણા ફરજ પાડી એમની જે અંદરમાં આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી એ આપણી સાથે આપણને પ્રદાન કરવા માટે, અને એમાંનું આ છે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર. આત્મસિદ્ધિ શાસ્ત્ર એ એમની એક સૌથી શ્રેષ્ઠ કૃતિ આપણા સૌ માટે પાછળ મૂકી ગયા, કે જેથી કરીને ભવિષ્યની પેઢીઓ માટેનો જાણે એક વારસો મૂકી ગયા હોય, અને એટલે જ આત્મસિદ્ધિ શાસ્ત્રને મેગ્નમ ઓપસ કહેવાય છે. મેગ્નમ ઓપસ એટલે શું, કે એમના જીવનની, એમની એ સૌથી શ્રેષ્ઠ અને સૌથી અગત્યનું સર્જન, એટલે મેગ્નમ ઓપસ એક દુર્લભ રત્ન છે, એક સંક્ષિપ્ત શાસ્ત્રમાં આપણને પ્રાપ્ત થયું છે. એ શાસ્ત્ર એવું છે જે આત્મજ્ઞાનના પંથની સંપૂર્ણ સ્પષ્ટતા, ટોટલ ક્લેરિટી આપણને આપે છે. ગુજરાતીમાં રચાયેલું, માત્ર 1.5 કલાકમાં આની રચના થઈ છે એકી બેઠકે. 29 વર્ષની ઉંમરમાં જિનેશ્વર ભગવાને જે બોધ આપ્યો છે એ સંક્ષિપ્ત શાસ્ત્રમાં આપણને દીવાદાંડી રૂપે પ્રાપ્ત થયું છે. દરેક ગાથા તમે જોશો ને એકદમ સંક્ષિપ્ત, પણ છતાં એના ભાવ, એની અંદરનો અર્થ જે છે એ ગહન અને પ્રગાઢ અર્થથી ભરેલો છે, જેની અંદર ઊંડું તત્વજ્ઞાન ભરેલું છે. એવું તત્વજ્ઞાન જે માત્ર માર્ગની શરૂઆત ન કરાવે પણ એની યોગ્યતા પ્રાપ્ત કરાવી અને અંતિમ લક્ષ્ય સુધી અર્થાત ઊંચી આત્મિક દશા પ્રાપ્ત કરાવે, અર્થાત સમકિત પ્રાપ્ત કરાવે, આત્માની અનુભૂતિ કરાવે, આત્મજ્ઞાન કરાવે, એવું આ શાસ્ત્ર છે. એટલે જ કીધું માનવતા સદાને સદા માટે કૃતજ્ઞ રહેશે પરમ કૃપાદેવ માટે, કારણ કે અધ્યાત્મનું જ્ઞાન તેઓએ સરળ, તાર્કિક અને વિજ્ઞાનમય ભાષાની અંદર આપણને આત્મસિદ્ધિમાં આપ્યું, અને તેથી જ પેઢીઓની પેઢીઓ સદાને માટે તેમની ઋણી રહેશે. કેમ? આપણા જેવા બીસ્ટ લાઈક, બીસ્ટ લાઈક એટલે પશુ જેવા અસંયમિત, મૂર્ખ, મૂળ, અજ્ઞાની, શંકાશીલ, ભૌતિકવાદી આપણા જેવા જીવોને સંસારમાંથી તારવા માટે, પશુતામાંથી કાઢી આપણું પરમાત્મ સ્વરૂપ શું છે એ સમજાવી એની પ્રાપ્તિનો માર્ગ આપણને પ્રભુએ બતાવ્યો છે. એટલે શું કરે છે? તો કે આત્મસિદ્ધિ શાસ્ત્ર સ્વપુરુષાર્થ માટે, સ્વાનુભૂતિ માટે ભાર આપે છે. એટલે બધી જ કૃતિઓ ઉપકારી છે, પણ સૌથી અગત્યની કઈ છે? તો કે આત્મસિદ્ધિ શાસ્ત્ર. ગ્રંથકર્તા વિશે આપણે જોયું, પણ હવે આ ગ્રંથની રચના કઈ રીતે થઈ, કયા કયા પ્રસંગે કઈ ઘટનાઓ બની? તો કે વિક્રમ સંવત 1946ના એન્ડમાં ઓલમોસ્ટ 3 પાત્ર જીવો પરમ કૃપાદેવના સંપર્કમાં આવ્યા. કયા હતા એ? પૂજ્યશ્રી સૌભાગભાઈ, પૂજ્યશ્રી અંબાલાલભાઈ અને પૂજ્યશ્રી લલ્લુજી મુનિ. પ્રભુના હૃદયમાંથી આત્મસિદ્ધિ બહાર કાઢવામાં તેઓ શ્રી નિમિત્તભૂત બન્યા છે. તેઓને ઓળખાણ થઈ કે આ આત્મજ્ઞાની પુરુષ છે, સંકલ્પ કર્યો, શરણાગતિ લીધી અને આખું જીવન એમના આજ્ઞામાં રહેવું છે, એ તેમને સમર્પણ કર્યું. કેવું પૂર આવ્યું હશે તેઓના હૃદયમાં કે આજ્ઞા પાલન કરી અને પ્રભુનો રાજીપો તેઓ શ્રીએ પ્રાપ્ત કર્યો. અને એટલે જ કીધું ને, આ જે 3 વ્યક્તિ છે આત્મસિદ્ધિની રચનામાં જે નિમિત્તભૂત બન્યા, કઈ રીતે? તો પૂજ્ય સૌભાગભાઈની વિનંતી, પૂજ્ય અંબાલાલભાઈની સેવા, કઈ રીતે? ફાનસ લઈને ઊભા હતા અને પ્રથમ સાક્ષી, અને ત્રીજું મુનિશ્રી લલુજી મુનિ કઈ રીતે? આસોવદ એકમ એમનો જન્મદિવસ, રાઈટ? તો આ રીતે